શ્રી પ્રવચન સાર ગાથા 97 અને 98 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 57.
જેટલા કોઈ પદાર્થો રહ્યા છે જંગલ જોવામાં આવે, તો બધા વૃક્ષોના છે, બધા છે, આવે છે અભૂત પણ બંને થી એક સાથે જોવાનું સામર્થ્ય એક સાથે બધાનો સંગ્રહ આપતો હોવાથી એને શુદ્ધ સંગ્રહની વિષય કરવાનો પર્યાર છે, પર્યાર સ્વરૂપ સ્વજાતીય વિરોધ એનો, પોતાની જાતનો વિરોધ નથી, પોતાની જાતનો વિરોધ કર્યા વિના. એટલે કે દરેકને પોતપોતાના સ્થાનમાં તો એ રાખે છે શુદ્ધ સંગ્રહને, કોઈ દ્રવ્યનું કોઈ દ્રવ્યમાં ભેળસેળ પણ કરી નાખતો નથી, ભલે સંગ્રહ નહીંથી એક સાથે મોટલે બધાને જાણવામાં આવે છે, ભેદ પડ્યા વિના અભેદપણે, તો પણ એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં ભેળસેળ પણ શંકર વ્યતિકર પણ કરવામાં આવતું નથી. એવું સર્વ પદાર્થમાં સર્વગતપણું છે એટલે વ્યાપકપણું છે. સત્તા લક્ષણ દ્વારા ઇદમ કેન ઉત્તમ, એવું કોના દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉદિષદા ખલુ ધનમ વિનવર સહેણ પણતમ ધર્મમ. ધર્મમ એટલે વસ્તુ સ્વભાવ. સંગ્રહ ઉપદિષદા ઉપદિષતા ખલુ સ્ફુટમ વિનવર સહેણ પરિણપ્તમ. ભગવાન જિનેન્દ્ર દ્વારા ખરેખર જે વસ્તુનો સ્પષ્ટ સ્વભાવ અથવા ધર્મ, વસ્તુનો સ્વભાવ એટલે ધર્મ, વસ્તુ સ્વભાવ ધમમ છે ને, ધમમ પણંતમ, એનું ધર્મની પ્રરૂપણા કરતા આ વાત કહેવામાં આવી છે. જો સત્તા દ્વારા બધાનું છે પણ ન કહેવામાં આવે તો આગળ સરકાર પોતા કોઈ પદાર્થ અસ્થિ થશે અને કોઈ પદાર્થ નાસ્તિક થશે. તો પદાર્થ પદાર્થ અને એ નાસ્તિ એમ કહેવો તો પદાર્થની કોઈ વાત રહેતી નથી. એ શબ્દનો અર્થ કર્યો અને ટીકા કરે છે એનો તદ યથા. તે આ રીતે યથા સર્વે મુક્ત આત્મનો સંતિ ઉક્તે સતી પરમાનંદ યુગ લક્ષણ સુખામૃત રસાસ્વાદ ભરિતાવસ્થ લોકાકાશ પ્રમિત શુદ સંખ્યેય આત્મપ્રદેશે તથા કિંચિત ચરમ શરીર આકારાદિ પર્યાય શંકર વ્યતિકર પરિહાર રૂપ જાતિભેદેન ભિન્નાનામપિ સર્વેષાં સિદ્ધજીવાનાં ગ્રહણમ ભવતિ. સિદ્ધજીવોનું જ્ઞાનમાં ગ્રહણ થાય છે. યથા સર્વે મુક્ત આત્મન સંત તથા સિદ્ધ પરમાત્મા એક સાથે સિદ્ધાલયમાં બધા સિદ્ધ પરમાત્માને સિદ્ધ દશાવાળા જીવોને સર્વે મુક્ત આત્મન સંત બધા જ મુક્ત છે. ત્યાં જેટલા સિદ્ધાલયમાં છે જીવો તે બધા મુક્ત છે, બધા જ મુક્ત છે એમ કહેતા ઇતિ ઉક્તે એમ કહેતા થતા પરમાનંદ એક લક્ષણ સુખ સુખામૃત પરમ આનંદ એમ જે એકાકાર એક એટલે એકાકાર અભેદ ભેદ પીડ્યા વિનાનું એવું જે સુખનું લક્ષણ છે, સુખ રૂપી અમૃતનું એ લક્ષણ છે, સુખામૃતનું એ લક્ષણ છે. એવા અમૃત રસના સ્વાદથી ભરિતાવસ્થ છે. એવા અમૃત રસના સ્વાદથી જે ભરપૂર ભરેલા છે જેની અવસ્થામાં પૂરેપૂરો સુખામૃતનો સ્વાદ છે એવું જે પરમાનંદનું લક્ષણ છે. આ જે મોક્ષ દિશામાં પરમાનંદ છે એનું આવું લક્ષણ છે. એક સુખામૃત રસાસ્વાદ ભરિતાવસ્થ છે અને લોકાકાશ પ્રમી લોકાકાશના પ્રમાણે શુદ્ધ સંખ્ય આ શુદ્ધ અસંખ્ય જે અસંખ્યાત્મ પ્રદેશ છે જેટલી સંખ્યા લોકાકાશમાં છે એ પ્રમાણે પ્રમિત છે એ પ્રમાણ એટલા પ્રદેશે તથા કિંચિત ચરમ ચરમ શરીર જેટલું જેટલું જેને જેને જે સિંહનું શરીર હતું જે જે આત્માઓ મુક્ત થયા તેને જે છેલ્લું શરીર હતું બધાને સરખો હતો નથી. આકાર બધાને સરખો હતો નથી પણ શુદ્ધ આત્મપ્રદેશોની સંખ્યા બધાની સરખી હોય છે લોકાકાશના પ્રમાણ. એવા સિંચિત ઓમ ચરમ સિંચિત ઓમ ચરમ શરીર આકાર આદિ પર્યાય છે શંકર વ્યતિકર પર્યાય રૂપ જાતિભેદેન શંકર અને વિતુકર દોષના પરિહાર રૂપથી પોતાની જાતથી ભેદ, પોતાના જાતિ ભેદથી ભિન્ન હોવા છતાં પણ ત્યાં બધા અશરીરી છે. જેટલા સિદ્ધ જીવો છે તે બધા અશરીરી છે, અને એક સિદ્ધ છે ત્યાં અનંત સિદ્ધ છે. જ્યાં એક સિદ્ધના અસંખ્ય આત્મ પ્રદેશો વાળો જેટલો કોઈ છેલ્લા શરીરથી થોડો ઊણો અસંખ્ય પ્રદેશ આકાર છે, ત્યાં બીજા અનંતા સિદ્ધો છે એ જ જગ્યાએ. તો પણ કોઈ કોઈના માં ભળતા નથી શંકર ગતિગરનો ત્યાં પરિહાર છે. અને જાતિ ભેદ એક જીવ છે, જાતિ ભેદથી તો અભેદ છે. પોતપોતાના વ્યક્તિગત રીતે ભેદ હોવા છતાં જાતિ ભેદથી અભેદ છે. બધા જ સિદ્ધ છે. સર્વેષમ સિદ્ધ જીવાનામ ગ્રહણમ ભવતિ. મુક્ત આત્માઓ કહેતા બધા જ સિદ્ધ જીવોનું જ્ઞાનમાં ગ્રહણ થાય છે. તે અનુસાર એ દ્રષ્ટાંત લીધો. સિદ્ધાલયમાં રહેલા સર્વ મુક્ત આત્માઓનો, સર્વ સિદ્ધોનો દ્રષ્ટાંત લીધો. એ અનુસાર જગતના પદાર્થો કહેશે સિદ્ધાંતમાં. તથા તે રીતે સર્વમ સત ઇતિ યુક્તે, બધા જ સત છે, બધું જ છે, આખું વિશ્વ છે એમ કહેતા ઇતિ યુક્તે સંગ્રહેનો સર્વ પદાર્થાનામ ગ્રહણમ ભવતિ. સંગ્રહથી બધા જ પદાર્થોનું જ્ઞાનમાં ગ્રહણ થાય છે. સર્વમ સત એમ કહેતા એક સાથે જ્ઞાનમાં સર્વ પદાર્થનું, છેદ્રવનું અથવા સંશય અનંત પદાર્થનું ગ્રહણ થઈ જાય છે. અથવા તેને એમ વનમ ઇદમિતિ યુક્તે અશ્વ હસ્તિવાદી પદાર્થાનામ, નિંબ આમ્રાદી રક્ષણામ, સ્વકીય સ્વકીય જાતિભેદ ભિન્નાનામ યુગપદ ગ્રહણમ ભવતિ. બીજો દ્રષ્ટિ દ્રષ્ટાંત છે. અથવા સેનેયમ સેના હોય છે ને લશ્કર, વનમ એમ કહેતા અશ્વ હસ્ત આદિ પદાર્થાનામ, એમાં ઘોડા હોય, હાથી હોય એ વગેરે, વનની અંદર લીમડો હોય, આંબા હોય વગેરે વૃક્ષોનો, પોતપોતાની જાતિભેદથી જાતિભેદ ભિન્નાનામ, જાતિભેદથી ભિન્ન એવા પદાર્થોનું યુગપદ ગ્રહણમ ભવતિ. એક સાથે ગ્રહણ થઈ જાય છે જ્ઞાનમાં, એક સાથે ગણાય જાય છે ને. અમુક સંગ્રહવાચક નામ જ હોય છે, વન છે એ સંગ્રહવાચક નામ છે. ઘણા વૃક્ષોનો સમૂહ ટોળું એમ કે છે, આ એક ટોળું છે, એક ટોળું એમ કે, પણ અંદર તો ઘણા માણસોનો સમૂહ છે, એ સંગ્રહવાચક નામ છે. તથા તે રીતે સર્વમ સત ઇતિ યુક્તે પછી સાદ્રશ્ય સત્તા વિધાનેન મહાસત્તા રૂપેણ શુદ સંગ્રહેન સર્વ પદાર્થાનામ સ્વજાતિ વિરોધેન ગ્રહણમ ભવતિ ઇતિ અર્થ. તે રીતે બધું જ સત છે એમ કહેતા સાદ્રશ્ય સત્તાના નામથી મહાસત્તા રૂપે સંગ્રહેથી સર્વ પદાર્થોને પોતાની જાતિના વિરોધ વિના ગ્રહણ કરવામાં આવે છે એવો અહીંયા અર્થ કહેવામાં આવ્યો છે. આ રીતે સાદ્રશ અસ્તિત્વનું નિરૂપણ કર્યું કે એક સાથે ભેદ પડ્યા વિના સર્વ પદાર્થોને સંગ્રહને દ્વારા સર્વ પદાર્થોની સત્તાને એક સાથે સર્વ પદાર્થના અસ્તિત્વને હૈયાદીને જ્ઞાનમાં લેવી એને એનું સાદ્રશ્ય અસ્તિત્વ કહેવામાં આવે છે. હવે 98 થાળો હવે દ્રવ્યોથી દ્રવ્યાંતરની ઉત્પત્તિ હોવાનું ખંડન કરે છે એ, અને દ્રવ્યથી સત્તાનું અર્થાંતર પણ હોવાનું પણ ખંડન કરે છે. એટલે એક દ્રવ્યથી બીજા દ્રવ્યની ઉત્પત્તિ થતી નથી, થતી હોય એમ માને તો એનું ખંડન કરવામાં આવે છે. એક પદાર્થમાંથી બીજો પદાર્થ બનાવી શકાય છે, એક દ્રવ્યમાંથી બીજું દ્રવ્ય બનાવી શકાય છે, એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવી શકાય છે, એ વિષયનું ખંડન કરવામાં આવે છે. પદાર્થની અવસ્થા બદલે છે, પણ પદાર્થમાંથી કોઈ નવો બીજો પદાર્થ ઉત્પન્ન થાય છે એમ એક પદાર્થ ઘણા પદાર્થને ઉત્પન્ન કરે છે, એ વિષયનું ખંડન કરવામાં આવે છે. અને દ્રવ્યથી સત્તાનું અર્થાંતર પણ, દ્રવ્યથી સત્તા સર્વથા ભિન્ન છે, ભિન્ન દ્રવ્ય રૂપે છે એમ કોઈ માને તો એનું પણ ખંડન કરવામાં આવે છે. બીજો રજકણ ઉત્પન્ન થાય, એક જીવથી બીજા જીવની ઉત્પત્તિ થાય, અથવા કોઈ જીવથી જીવ અને અજીવની ઉત્પત્તિ થાય, તો એવું કઈ બની શકતો નથી. કોઈ બનાવે છે વિશ્વને, કોઈ બનાવે છે એ પણ રહેતો નથી. અર્થાત કુદ્રવ્યથી અનુદ્રવ્યની ઉત્પત્તિ થતી નથી, અનુદ્રવ્યથી અસ્તિત્વ, દ્રવ્યથી અસ્તિત્વ કોઈ જુદો પદાર્થ નથી એમ અહીંયા નિશ્ચય કરે છે. ભવમ સહાવ સિદ્ધમ વિના કસદો સમખાદા સિદ્ધમ તદ આગમદો નૈચ્છદિ જોસો હિ પરસમયો. દ્રવ સ્વભાવથી સિદ્ધ અને સ્વભાવથી જ સત્ય એમ જીનો તત્વતઃ કહ્યું છે. દ્રવ છે સ્વભાવથી સિદ્ધ, કોઈ પણ પદાર્થ છે વિશ્વમાં એ પોતાના સ્વભાવથી સિદ્ધ થયેલા પદાર્થો છે, એને નવા બનાવીને સિદ્ધ કરવા પડતા. સ્વભાવથી સિદ્ધ અને સતત અસ્તિત્વ ધરાવતા છે, સ્વભાવથી જ અસ્તિત્વ ધરાવે છે. સિદ્ધ અને સત બે વાત એવી છે, પોતાના સ્વભાવ સિદ્ધ છે એટલે પ્રસિદ્ધ છે, સ્વભાવ સિદ્ધપણું છે, સ્વભાવથી પ્રસિદ્ધપણું છે, અને પોતાના સ્વભાવથી પોતાનું અસ્તિત્વ ધરાવે છે. કોઈ એને અસ્તિત્વ કોઈને કારણે ધરાવે છે એમ છે. જો કોઈના કારણે કોઈ પદાર્થનું અસ્તિત્વ હોય તો એના કારણે એનો એ લોભ કરી શકે, સર્વનાશ કરી શકે, એમ બની શકતો એમ જીનો એ તત્વતઃ કર્યું છે. તાત્વિક રીતે આ વાત જીનેન્દ્રદેવે કરી છે. જગતના કોઈ પદાર્થને અમે બનાવીએ છીએ એમ છે નહીં, ભલે જીવજ્ઞાનમાં કયા કે જગતમાં પદાર્થો ઇન્દ્રિય જીવો પણ છે, સૂક્ષ્મ જીવોના જીવો પણ છે, ઇન્દ્રિય ગોચર નથી એવા પરમાણુ અને જીવોનું અસ્તિત્વ છે, પણ એને અમે બનાવ્યા છે એમ કહ્યું નથી. સ્વભાવથી સિદ્ધ છે અને સ્વભાવથી જે સત છે એટલે હોવા પણ છે, ધરાવે છે. એમ જીનેન્દ્ર તત્વતઃ કહ્યું છે, તત્વ છે એમ કહ્યું છે. તત્વ તમે સમ આખ્યાતવંત એવો શબ્દ પડ્યો છે. તાત્વિક રીતે એમને સમ્યક પ્રકારે વ્યાખ્યાન કર્યું છે, કહ્યું છે એટલે એનું સમ્યક પ્રકારે આખ્યાન કોપે વ્યાખ્યાન કરેલું એવું એનો અર્થ થાય. એ પ્રમાણે કોણ છે પદાર્થો બધા પદાર્થો ભગવાનની વ્યાખ્યામાં આવી ગયા છે. એ પ્રમાણે આગમ દ્વારા સિદ્ધ છે. આગમમાં પણ ભગવાનના વચન અનુસાર જે આગમની રચના થઈ એ પણ આગમમાં એ પ્રમાણે પ્રસિદ્ધપણે કહેવામાં આવ્યું છે. આવું જે નમાને તે ખરેખર પર સમાય છે. આમ ન માનનારને જીનેન્દ્રના મતને અનુસરતો, જીનેન્દ્રના અભિપ્રાયને અનુસરતો ગણવામાં આવ્યો નથી. એના મતની બહાર મૂકો છે, જીન મતની બહાર છે એમ કે છે. જૈન નથી એટલે એમ કહ્યું કે પદાર્થને સ્વભાવથી સિદ્ધ માનવા અને પદાર્થને એનું દ્રવ્યું પર્યાયથી એનું સ્વતંત્ર અસ્તિત્વ માનવું. ભગવાને એમ કહ્યું છે એવો ભગવાનનો જે પદાર્થ સંબંધીનો અભિપ્રાય આવ્યો વાણીમાં, એવું જે સ્વીકારતા નથી, એવું જેને સ્વીકાર આવતો નથી, એ પોતાની સ્વભાવ સત્તાને પણ સ્વીકારતો, સ્વતંત્ર સ્વભાવ સત્તાની નહીં સ્વીકારતો હોવાથી એ પર સમય ગણવામાં આવ્યો છે. પર સમય એટલે પરમત વાળો, જીનમત વાળો નહીં પણ પરમત વાળો ગણવામાં આવ્યો છે. એના દિનો એનો ઊંધો મુક્તો છે, બીજાના આધારે, બીજાની દયાથી, બીજાની કૃપાથી મારું ભરણું થાય, બીજાના રોષને કારણે મને મારું ગુરુ થાય એ વગેરે પ્રકાર. પછી હું બીજાને ભલું કરું અને બીજાનું હું ગુરુ કરું, એમ પરાધીનતા, પોતાની અને બીજાની પરાધીનતા એ પોતે અનાદિથી માનતો આવ્યો છે. પોતાના સ્વતંત્ર અસ્તિત્વને એ સ્વીકારતો નથી. પોતાનું અસ્તિત્વ સ્વતંત્ર હોવા છતાં એને એ સ્વીકારતો નથી. એમ છે ખરેખર તો તેથી એને પરમાત્મા ગણવામાં આવ્યો છે. ટીકા. ખરેખર દ્રવ્યેથી દ્રવ્યાંતરોની ઉત્પત્તિ થતી નથી, કારણ કે સર્વદ્રવ્યો સ્વભાવે સિદ્ધ છે. પ્રત્યેક જગતના દ્રવ્યો પોતાના સ્વભાવથી સિદ્ધ હોવાથી, પોતાના સ્વભાવથી પ્રસિદ્ધ રહેલા હોવાથી કોઈ પદાર્થની કોઈ પદાર્થથી ઉત્પત્તિ થાય છે એવું બની શકતું નથી. માટીમાંથી ઘડો થાય અને ઘડામાંથી માટી થાય, પણ નવી માટી ક્યાંથી થાય? શૂન્યમાંથી માટી થાય એવું બનતું નથી. શૂન્યમાંથી સર્જન નથી થતું એમ કે છે. સૃષ્ટિ અનાદિ અનંત છે, સૃષ્ટિ છે અનાદિ અનંત છે. સૃષ્ટિ કહેતા એને કોઈ સર્જી છે એમ છે. આમ પરિસ્થિતિ ભગવાનને સર્જનહાર લોકો કહે છે, પણ એનો ખરેખર અર્થ એમ છે કે ભાઈ તું ભગવાન છો અને તારી અવસ્થાઓ અવસ્થા રૂપ સૃષ્ટિનું તું સર્જન કરે છો એમ છે. એનો તું ઘટપટ બનાવે છો કે પૃથ્વી બનાવે છો કે સમુદ્રની રચનાની ઉત્પત્તિ કરો છો કે વાવાઝોડું ઉત્પન્ન કરે તો એમ છે, તર્ક એની સામે કોઈ તર્ક નથી વિચાર, તર્ક થી વિચારતા નથી. જો ભગવાન બધું કરતા હોય તો સારું ને ખરાબ બે જગત માં થઈ ગયું છે, કોના માથે નાખશો? એ વિષય તર્કણાથી સિદ્ધ થતો ખરેખર દ્રવ્યો થી દ્રવ્યાંતરો ની ઉત્પત્તિ થતી નથી. દ્રવ્યાંતર એટલે બીજા દ્રવ્ય, કોઈ દ્રવ્ય થી કોઈ પદાર્થ થી બીજા પદાર્થ ની ખરેખર ઉત્પત્તિ થતી નથી. કારણ કે સર્વદ્રવ્યો સ્વભાવથી જ છે, જગતમાં રહેલા અસ્તિત્વ ધરાવતા પોતાના સ્વભાવથી રહેલા પદાર્થો એ પોતાના સ્વભાવથી જ સિદ્ધ હોવાથી એની ઉત્પત્તિ કોઈ બીજા દ્વારા થઈ શકતી નથી. તેમનું સ્વભાવ સ્વભાવ સિદ્ધપણું તો તેમના અનાદિ નિધનપણાને લીધે છે. આવડી કારણનું કારણ આવ્યું, એક તો સ્વભાવ સિદ્ધ હોવાનું એનામાં કારણ છે, અને એ સ્વભાવ સિદ્ધપણું અનાદિ નિધન છે, અનાદિ અનંત છે. કોઈ કાળે સ્વભાવ સિદ્ધપણું નવું આવ્યું છે, કોઈ કાળે એનું નિધન થશે એમ છે નહીં, અનાદિ અનંત છે. વસ્તુનું સ્વભાવપણું અનાદિ અનંત છે, સર્વકાળે છે, શાશ્વત છે. એટલે વસ્તુના સ્વભાવના શાશ્વતપણાને લીધે વસ્તુની ઉત્પત્તિ કોઈ બીજી વસ્તુ દ્વારા થઈ શકતી નથી. કારણ કે એનું કારણ લીધો, અનાદિ નિધન સાધનાંતરની અપેક્ષા રાખતું નથી. જે કોઈ પદાર્થનું સ્વભાવનું અનાદિ નિધનપણું છે, બીજા સાધનની અપેક્ષા વગર છે, નિરપેક્ષ છે. વિશ્વની અંદર રહેલો પદાર્થ અનાદિ અનંત નિરપેક્ષ છે એમ કેમ છે? શાશ્વત પણ એ નિરપેક્ષ છે, કોઈના આધારે કોઈ છે એ વસ્તુના સ્વરૂપમાં નથી. આઈડેન્ટિક શરીરના આધારે હું છું, શરીરમાં ફેરફાર થયો અને હંચો બંધ પીડ્યો તો હું મરી ગયો એમ માને છે. એટલે શરીરના આધારે હું ચોખ્ખું છું, જીતું છું, અને શરીરના પોષણના જેટલા કોઈ પદાર્થો છે ખાવા પીવાના, એના આધારે મારું શરીર ટકે છે. અને એ પોષણના પદાર્થો મેળવવા માટે પછી જે કાંઈ સાધનો જોઈએ એના આધારે પાછો હું રહેલો છું. પરતંત્રતાની પરંપરા એમાંથી ઊભી થાય છે. ભાઈ, તું અનાદિ અનંત જીવ થતો છો, અને તારું અનાદિ અનંત પણ શાશ્વત પણ કોઈ સાધનાંતરની અપેક્ષા રાખતો નથી. બીજા સાધનાંતર એટલે બીજા સાધનની એમાં અપેક્ષા નથી. કોઈના આધાર વિના ટકતું તત્વ છે જગતનું પ્રત્યેક દ્રવ્ય, એ કોઈના આધાર વિના ટકતું તત્વ છે, કોઈના આધારે કોઈ ટકતું નથી. નાનું બાળક હોય તો મા બાપના આધારે જીવે છે ને, મા બાપના આધારે જીવે છે કે નહીં? ખવડાવે પીવડાવે એને આખે આવડે જ ખાતા પીતા. કોઈના આધારે એવું છે, કપટું થતું છે, મળે છે એવું ક્યાં છે? કોઈ મરે છે એવું વિશ્વમાં બંધો નથી. અવસ્થાથી એમ જ છે, અવસ્થાથી અવસ્થાંતર થાય છે, પણ કોઈ નવું જન્મ જન્મે છે, પેદા થાય છે, ઉત્પન્ન થાય છે, કોઈ દ્રવ્યનું જન્મે છે, કોઈ દ્રવ્યનો સર્વનાશ થાય છે, એવું તો કદી બંધો. અને કોઈ નું કોઈ છે એવું કદી બંધો નથી. પોતાપણું કરવાનો ક્યાંય અવકાશ છે? તું તો જીવનો વિભ્રમ છે, બીજું કઈ છે? આવી ચોખ્ખી વાત છે. પણ વાસ્તવિકતાને જ્ઞાનમાં સાવધાનપણે રાખો, પછી વાસ્તવિકતાને ભૂલે છે તો પછી અનેક પ્રકારની ગડબડામાંથી, કેટલા પ્રકારને થાય છે કે અસંખ્ય પ્રકારની ગડબડામાંથી ઉભી. એક ગ્રહ થી બીજા ગ્રહ ની ઉત્પત્તિ નથી, કેમ કે અનાદિ નિધન પણ અને અનાદિ નિધન હોય અન્ય સાધન ની અપેક્ષા રાખે, કેમ કે જે શાશ્વત હોય કાયમ હોય એને બીજાની જરૂર પડે એ પ્રશ્ન રહેતો. કોઈ કાળે પોતાનો નાશ થતો હોય તો બીજાની, પોતાનો નાશ ન થવા અર્થે બીજાની જરૂર પડે, પણ એ તો પ્રશ્ન છે. જો આ વસ્તુનું વિજ્ઞાન છે, વિશ્વમાં રહેલા પદાર્થોનું આ વિજ્ઞાન છે, આવું પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ છે એમ જાણનાર એની ચિંતા થાય. માણસની ચિંતા તો થાય છે ને, અનેક પ્રકારની ચિંતા, અનેક પ્રકારની વ્યાધિ, ઉપાધિ, ઉપાધિ કરે છે ને, એની કરે છે ચિંતા. કોઈ તારે કરવા જેવી ભગવાનનું સ્વરૂપ એમ આપોઆપ વગર કહે છે, જાહેર કરે છે કે જો અમે કોઈની ચિંતા કરતા નથી, તેથી એમાંથી એમ ઉપદેશ આવે છે કે તારે પણ કોઈની ચિંતા કરવા જેવી. બહુ બહુ સૂક્ષ્મ વિષય પર્યાયાત્મક એવા પોતાના સ્વભાવને કે જે મૂળ સાધન છે તેને આગળથી લેતા આવ્યા છે. ગુણ પર્યાયનો વિષય શરૂ કર્યો છે ને, ત્યાંથી એને મૂળ સાધન કહેતા આવ્યા છે. આવે છે ને છન્નુમાં મૂળ સાધન પણ એ નિષ્પન્ન થતું જે અસ્તિત્વ ઉત્પાદવી ધ્રુવ એના મૂળ સાધન છે, સગુણ પર્યાયના મૂળ સાધન છે. ગુણ પર્યાયાત્મક એવા પોતાના સ્વભાવને ધારણ કરીને કે જે મૂળ સાધન રૂપ છે તેને ધારણ કરીને સ્વયં એવું સિદ્ધ થયેલું વર્તે. સ્વભાવથી સ્વભાવને ધારણ કરીને સ્વયં એવું સિદ્ધ થયેલું દ્રવ્ય વર્તે છે જગતમાં. એમાં પોતાના ગુણ પર્યાય માટે કોઈ બીજા સાધનની, પોતે જ મૂળ સાધન રૂપે હોવાથી કોઈ બીજા સાધનની એમાં જરૂર ઊભી થતી. આત્મા ઉપર ઉતારે છે પોતાનો જે આત્મા છે એ આત્માના શુદ્ધ શ્રદ્ધાન માટે, એટલે પોતાના સ્વરૂપ શ્રદ્ધાન માટે મૂળ સાધન કોણ છે? કે પોતાનો સ્વભાવ જ મૂળ સાધન છે. એમ ક્યાંમાં પોતાનું જે જ્ઞાન છે, સ્વસંવેદન જ્ઞાન છે, સ્વરૂપના અનુભૂતિ સ્વરૂપ જે જ્ઞાન છે એનું મૂળ સાધન કોણ છે? કે પોતાનો જ સ્વભાવ તે મૂળ સાધન છે. કોઈ એમાં સાધનાંતરની અપેક્ષા છે? શરીર તંદુરસ્ત હોય તો સાધના થાય, સાધનથી થતી અવસ્થા તે સાધના. શરીર તંદુરસ્તી હોય તો સાધના થાય ને નહીતર સાધના ન થાય, એમ કાંઈ છે. મુનિને જંગલમાં રોગ લાગુ પડે તો એની સાધના મટી જાય, અને તંદુરસ્તી આવે ત્યારે વળી પાછા એ ધ્યાનમાં સાધના લગાવે. મૂળ સાધન જોયું એટલે કઈ લાવવું પડે એમ છે? એ તો છે, પછી જોઈએ એટલે કઈ લાવવાનો તો પ્રશ્ન થયા નહીં. એને કઈ એની જરૂર મળે અનુકૂળ થાય તો કાર્ય થાય, અને કોઈ ઉત્તર સાધન પ્રતિકૂળ રહે તો કાર્ય ન થાય. એ કાર્યમાં મૂળ પર્યાયાત્મક એવા મર્યાદા વિના નું સ્ત્રી સમય હોવાને લીધે બોલું એક સમય પૂરતો છે, તો આ ભૂત ભવિષ્ય ને વર્તમાન જીવન સ્ત્રી સમય અવસ્થા સ્ત્રી અવસ્થા એ ત્રણેય કાળના અવસ્થા એ ત્રણેય કાળ રહેનારું હોવાથી ઉત્પન્ન ન થાય, જળ છે એ ત્રણેય કાળે રહેતું હોવાથી એની ઉત્પત્તિ થતી નથી, પર્યાય અનિત્ય સમયવર્તી હોવાથી દ્રવ્યુત્પત્તિ ઉત્પન્ન થાય છે, પર્યાય છે પણ બીજું કોઈ દ્રવ્યાંતર છે નહીં, એક સમય ની પર્યાય ને એવડું એટલું દ્રવ્ય માની લેવાય નહીં, એક સમય ની અવસ્થા વિશેષ છે તેને આખું દ્રવ્ય માની લેવાય નહીં, મનુષ્યપણે જન્મ થાય છે અને મનુષ્યપણે અથવા આયુષ પૂરું થતા એ પર મનુષ્ય પર્યાય નો વ્યય થાય છે, તો એટલો જે વચ્ચેનો આયુષ નો કાળ એટલું એવું જ દ્રવ્ય છે નહીં, દ્રવ્ય તો અનાદિ અનંત છે અને પર્યાય છે તે અમુક કાળવર્તી હોવાથી અનિત્ય હોવાથી પર્યાય નિત્ય રહે એવી જો અપેક્ષા રાખવામાં આવે તો એ અજ્ઞાન છે મોહ છે અને દુઃખ એ કારણ છે, કેમ કે અનિત્ય વસ્તુ નિત્ય થઈ શકતી નથી અને નિત્યની વસ્તુની નિત્યતાને જીવે ભૂલવી જોઈએ નહીં, એમ જે એની વાસ્તવિકતા આ તો શું કરે છે મોહથી વિપરીતતા વિપર્યાસ કરે છે, એવો કરે છે કે નિત્ય દ્રવ્યને એ જાણતો નથી, નિત્ય દ્રવ્યમાં ઉત્પન્ન થતી અનિત્ય અવસ્થાને એ નિત્ય રાખવા ચાહે છે મથે છે અને તેથી એને અજ્ઞાન અને દુઃખ થયા વિના હવે એ રીતે જેમ દ્રવ સ્વભાવથી સિદ્ધ છે તેમ તે સત છે એવું પણ તેના સ્વભાવથી જ સિદ્ધ છે એમ નિર્ણય હોલી પહેલા બે પેરેગ્રાફમાં એમ વાત આવી કે દ્રવ સ્વભાવથી સિદ્ધ છે એક બોલાવ્યો અને દ્રવ સ્વભાવથી સત છે એ બીજો બોલાવ્યો શરૂ કરે છે, હવે એ રીતે જેમ દ્રવ સ્વભાવથી જ સિદ્ધ છે એની ઉપર સિદ્ધ થયું અથવા સ્પષ્ટ થયું કે અનાદિ અનંત હોવાપણાને લીધે દ્રવ સ્વભાવથી સિદ્ધ છે, તેમજ તે જ રીતે દ્રવ્ય સ્વભાવથી પણ સત છે, સત પણ એનો સ્વભાવ જ છે, સત્ય એટલે છે એવું પણ તેના સ્વભાવથી જ સિદ્ધ છે, સ્વભાવથી જ દ્રવ્ય સત્પણે છે એવો નિર્ણય હો, એવો અમને તમને બધાને એવો નિર્ણય હો એમ કે ભાવના વાચક વાત એવો નિર્ણય હો એમ કે બધા જીવો સુખી થાવ, સર્વે જીવા સુખીનો ભવંતુ એમ કહે છે કે નહીં, બધા જીવો સુખી થાય, બધા જીવો સત છે જગતમાં બધા પદાર્થો સત છે એવો જો નિર્ણય થાય તો એને સુખ થાય, કોક સત છે ને કોક અસત છે, કોઈને રાખી શકાય છે ને કોઈને ટાળી શકાય છે, વસ્તુના સ્વરૂપમાં સ્વભાવથી જ સિદ્ધ છે એમ સ્વભાવથી જ સત છે એમ નિર્ણય હો, કારણ કે બધામાં કારણ કાર્યની પદ્ધતિ ઉતારી છે, કારણ કે સત્તાત્મક એવા પોતાના સ્વભાવથી નિષ્પન્ન થયેલા ભાવવાળું છે, સત્તાત્મક એવો જે પોતાનો સ્વભાવ છે, અસ્તિત્વ આત્મક એવો જે પોતાનો સ્વભાવ છે તેનાથી નિષ્પન્ન થયેલા તેનાથી સિદ્ધ થયેલા ભાવવાળું એટલે સ્વભાવવાળું છે, કોણ દ્રવ્ય છે, દ્રવ્યનો સત છે એવો ભાવ એટલે દ્રવ્યની હયાતીનો ભાવ, દ્રવ્યના સત્તા સ્વરૂપ સ્વભાવનો જ બનેલો ને રચાયેલો છે એટલે અસ્તિત્વ શક્તિની પર્યાય છે, વર્તમાનમાં પ્રત્યેક વર્તમાનમાં દ્રવ્યની જે હયાતી રહે છે એ એના અસ્તિત્વ શક્તિથી રચાયેલી સ્થિતિ છે, એટલે એમાં એના નિયમ આપણાનો કઈ પ્રશ્ન રહેતો કોઈ પણ અન્ય ગુણથી કે અન્ય દ્રવ્યથી સિદ્ધિ જ કરતા નથી. આચાર્ય ભગવાનની એવી પદ્ધતિ છે અહીંયા કે વસ્તુને એના સ્વભાવથી જ સિદ્ધ કરતા જાય છે, બીજી કોઈ રીતે સિદ્ધ કરતા નથી. સ્વભાવને સિદ્ધ કર્યો તો પણ એના ગુણ પર્યાયાત્મક જેવા સ્વભાવને મૂળ સાધનપણે ઠરાવીને સિદ્ધ કર્યો. સતને હયાતીને સિદ્ધ કરી તો એના અસ્તિત્વના કારણે એની હયાતીને સિદ્ધ કરી, બીજા કોઈની એમાં વાત લેતા એમની દ્રષ્ટિનો વિષય આપી જાય છે. દ્રવ્યથી અર્થાંતરભૂત સત્તા ઉત્પન્ન નથી, એટલે દ્રવ્યથી અર્થ એટલે અર્થાંતર એટલે બીજું દ્રવ્ય એવી કોઈ સત્તા, પોતાથી પોતાના દ્રવ્યથી ભિન્ન એવી સત્તા કોઈ ઉત્પન્ન નથી, એટલે હોતી નથી, બની શકતી નથી, ઘટતી નથી, યોગ્ય છે નહીં. સત્તા દ્રવ્યની કહેવીને દ્રવ્યથી અર્થાંતરભૂત હોય, અન્ય દ્રવ્ય પણ હોય એવું તો કદી બની શકે કે જેના સમવાયથી દ્રવ્ય સત હોય, કે જે અર્થાંતરભૂતનો સમવાય એટલે સંયોગ થાય ત્યારે દ્રવ્ય સત થાય. તો એમ કે દ્રવ્ય એટલે એમાં દ્રવ્યત્વ શક્તિ છે માટે દ્રવ્ય કહો, અને દ્રવ્યને સત એટલા માટે કહો કે એમાં અર્થાંતરભૂત એવી સત્તાનો સંયોગ થાય ત્યારે દ્રવ્ય સત થાય, એમ તો બનતો એ દ્રવ્ય પોતે સ્વભાવથી સત છે. એમાં સત્તાનો સમવાય થાય ત્યારે દ્રવ્ય સત થાય છે, એમ છે સમવાય તો સંયોગ થવો. આ વાત સ્પષ્ટ સમજાવવામાં આવે છે. સમવાય સંવર્તિત્વ, સમવાય અને સંવર્તિત્વ અપ્રસંભૂત છે. પ્રવચન ભક્તિથી ઉત્પન્ન થયેલી પ્રેરણાથી પ્રવચનના રહસ્યભૂત પંચાસ ટીકાના સંગ્રહ રૂપ આ શાસ્ત્રમાં છે. હું તો મૂળ આચાર દેવ સર્વજ્ઞાય નમઃ, નમઃ સદ્ગુરવે. પંચાસ ટીકા દ્રવ્યાનુરૂપ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિર્ગ્રંથ પ્રવચનનો રહસ્ય છે, શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનનું કારણ છે, શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. દર્શન મૂળનો અનુભાગ ઘટવાથી અને દર્શન મૂળ નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનો યોગ પરિણમે છે. આટલી વાત એમ કે અનુસાર જે જીવને દર્શન મૂળનો રસ ઘટે એટલે દર્શન નો મિથ્યાત મંદ થાય અથવા મિથ્યાત નાશ થાય, અને પર વિષય પ્રત્યે જેને સમ્યક પ્રકારે ઉદાસીનતા સ્વલક્ષે આવે, અને મહાપુરુષના ચરણકમળ એટલે મહાપુરુષના વચનોની ઉપાસના, ચરણકમળ એટલે વચન, વચનને ચરણ કહેવાય છે, એની ઉપાસનાના બળથી એટલે વિપ્રતિના વિશ્વાસ અને ઉપાધિ બુદ્ધિ આદર બુદ્ધિના બળથી દ્રવ્યાનું યોગ પરિણમે છે. એમને મધરથી દ્રવ્યાનું યોગ પરિણમ તો એટલે એમ કે જીવ સૂક્ષ્મથી ધારી લે કે દ્રવ્યનું પર્યાય આમ છે, એમ દ્રવ્યાનું યોગ પરિણમ તો વિશ્વાસ મંદ થાય અથવા નાશ થાય આ બધું ના વચનો નો આદર થાય ત્યારે એને દિવ્યાનુભૂત નામ પામે. આગળ જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનો યોગ યથાર્થ પરિણમે છે. પરમાર્થ વૃત્તિ જેમ જેમ વિશેષ વિશેષ થાય છે અને સમ્યક પ્રકારનો સંયમ કરે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક દર્શનનું નિર્મલત્વ છે અને એ નિર્મલત્વનું કારણ પણ દ્રવ્યાનો યોગ થાય છે. આ મૂળ માની જશે દ્રવ્યાનો યોગ. દુર્ગાની થાપો છે ને પંચાયમાં પાંચ અષ્ટિકા એનો આટલી પણ દ્રવ્યાનું યોગની યોગ્યતા પામવી જ દુર્લભ છે. કેટલો વિષય લીધો છે દ્રવ્યાનું યોગ કેટલો વિચાર છે. સામાન્યપણે દ્રવ્યાનું યોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણામી એક આત્મારામ પરિણામી પરમ વિકરાળ દ્રષ્ટિવંત પરમ અસંગ એવા મહાત્મા પુરુષો તેમનું મુખ્ય પાત્ર છે. આ દિવ્યાંગના પાત્ર કોણ હોય છે? કોઈ મહત્પુરુષના મનન અર્થે પંચાસી કાળનું સંક્ષિપ્ત સ્વરૂપ લેખું હતું તે મનન અર્થે આ સાથે મોટ્યું છે. જેને પત્ર લેખો છે ને એને આ સાત શિક્ષકના હાથમાં જે સૂચિ અર્થ કર્યા છે પંચાસી કાળની ગાથાઓના દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષના વચન તારા અંતકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે પણ સમાધિનું રહસ્ય એ જ છે અને સર્વ દુઃખથી મુક્ત થવાનો અન્યનો ઉપાય પણ એ જ છે. જીવને વિકલ્પ સમાધિ થવાનું રહસ્ય દ્રવ્યાનો યોગ છે, બીજું કોઈ છે નહીં. સંતોષિકા લખી એના ઉપર આટલા વિચારો લખ્યા છે. માટે દ્રવ્ય અને ગુણ નો સંબંધ વિતરાગો એ અપ્રસિત કયો છે. પ્રકરણ ચાલે છે 98 ગાથામાં ગુણ અને પર્યાય ગુણ પર્યાય છે એનાથી ગુણ પર્યાયાત્મક એવા પોતાના સ્વભાવને મૂળ સાધન પણ એને ધારણ કરીને સ્વયમેવ સિદ્ધ થયેલું દ્રવ્ય છે એનો એનો સંધાન છે. 50મી ગાથામાં કે સંવર્તિત્વ એક સાથે વર્તનારા સંવર્ત સાથે વર્તવાપણો અને સમવાય જે સમવાય એટલે નવું આવેલું છે એમને પણ દ્રવ્ય ગુણનો સમવાય તો દ્રવ્યમાં અનાદિ અનંત છે. ગુણ પર્યાય એ અપ્રસંગભૂત છે, એ જુદો ન પાડી શકાય એવો છે અને અપ્રસંગિત છે, એ અભિન્નપણે સિદ્ધ થયેલો છે, પ્રસંગિત છે અને અપ્રસંગિત છે. એ રીતે માટે દ્રવ્ય અને ગુણનો સંબંધ વિતરાગો એ જીનેન્દ્રો એ અપ્રસંગિત કયો લીધી છે. એના ઉપરથી આખો પરમાર્થ છે પોતાના ગુણ પર્યાયનું પોતામાં એકત્વ થવું એનું કારણ પોતાના દ્રવ્યના સ્વભાવનું જ્ઞાન અને સ્થિરતા એ એમાં કારણભૂત થાય એમ છે. એટલે એમાં તેનું રહસ્ય છે. જેટલું એને પોતાનું સ્વરૂપના દ્રવ્યું પર્યાયનું વિકત્વ ઘૂંટાય અને ઘૂંટાઈ ઘૂંટાઈને નિર્વિકલ સમાધિ થાય એને કહેવાનો વિષય છે. નીચે તો એ ખ્યાલ આવે મિત્ર ખ્યાલ એ તો એમાં એ પ્રકારમાં આવ્યા વિના એનું ખરું જ્ઞાન થાય છે. સંગ્રહ છે એ પિતાથી અપ્રસભૂત છે, અને બીજા પદાર્થો પિતાથી બિલકુલ પૃથક છે. એવું જે સ્વદ્રવ અને પરદ્રવ સંબંધીનો જે અભ્યાસ છે, અભ્યાસ એટલે ફક્ત વાંચે વિચારે ધારણા કરે એમ નહીં, પણ એવો પ્રયોગાત્મક અભ્યાસ છે પોતાથી અને પરથી, એ એને સમાધિનું અથવા દર્શન મોહ ઘટવાનું એ કારણ છે. બહુ સાદી અધ્યાત્મની ભાષામાં એને એમ કહે છે કે વિજ્ઞાનનો અભ્યાસ એ દર્શનનો ચૂકવાનું અથવા ક્ષય થવાનું એ કારણ છે. દ્રવ્યથી અર્થાંતરભૂત સત્તા ઉત્પન્ન નથી, એટલે દ્રવ્યની સત્તા દ્રવ્યથી ક્યારેય જુદી બની શકતી હોઈ શકતી નથી, કે જેના સમવાયથી તે દ્રવ્ય સત હોય. તો જે સત્તા આવવાથી દ્રવ્ય સત થાય એવું કદી બનતો નથી. આ વાત સ્પષ્ટ સમજાવવામાં આવે છે કરીને ટીકામાં આ વિષયનો વિસ્તાર કરવા. પ્રથમથી પ્રથમ તો આ છે બધી ભાષા એકદમ શાસ્ત્રીય પરિભાષા છે. પ્રથમ તો સતથી સત્તાને યુગ સિદ્ધ પણ આવડે અર્થાંતર પણ નથી કરતું. યુગ સિદ્ધ પણ એક એક શબ્દ વાત કર્યા છે. સત એટલે દ્રવ્ય, સત એટલે સત્તાવાળું હૈયાતી વાળું દ્રવ્ય, અને સત્તા એટલે તેની હૈયાતી. દ્રવ્યની દ્રવ્ય જે સતરૂપ છે એને સત્તાનું જોડાણ થાય એમ સિદ્ધ સિદ્ધ એટલે જોડાઈને સિદ્ધ થવું. દ્રવ્ય સત એવા દ્રવ્યમાં સત્તા જોડાય, સત્તા ભરે, સત્તા એને મળે. એ પ્રકારે સત્તા અને સતનું અર્થાંતર ઘણું નથી. દંડ ને દંડીની માફક, એ માણસ ને દંડ એટલે લાકડી, એ લાકડી મળે ત્યારે એને દંડી એટલે લાકડી વાળો કહેવામાં આવે. એમ દ્રવ્યને જુદી કોઈ અર્થાંતર સત્તા, જુદા દ્રવ્ય વાળી સત્તા એને મળે ત્યારે એ સત થાય, એવું અર્થાંતર પણ એને નથી. સત્તા અને સતને અર્થાંતર પણ એવી રીતે છે એને જોડાઈને સિદ્ધ થયેલું. સમવાયથી એટલે કે સંયોગથી સિદ્ધ થયેલું. જેમ લાકડી અને માણસ જુદા હોવા છતાં લાકડીના યોગથી માણસ લાકડી વાળા વાળો થાય છે, તેમ સત્તા અને દ્રવ્ય જુદા હોવા છતાં સત્તા સાથે જોડાઈને દ્રવ્ય સત્તાવાળું સત થયું છે એમ નથી. લાકડી અને માણસની જેમ સત્તા અને દ્રવ્ય જુદા જુદા જોવામાં જ આવતા નથી, લાકડી અને માણસની જેમ સત્તા અને દ્રવ્ય જુદા જોવામાં જ આવતા નથી, એ રીતે લાકડી અને લાકડીવાળાની માફક સત્તા અને સતની બાબતમાં યુક્તિ ભણવું નથી. એ તો એક જ વસ્તુ છે એમ કે શું થાય, લાકડી તૂટી જાય બળી જાય ત્યારે માણસ બળી જવો, માણસ મરી જાય ત્યારે લાકડી તૂટી મરી જવી, એમ તો બનતો. લાકડી આવી કરે લાકડી વાળો કહેવાય, એમ સત્તા બાર થી આવી કરે દ્રવ્ય સત્તા વાળું સત થયું એમ છે. આખું આ પ્રકરણ દ્રવ્યાનું યોગ પ્રથમ પ્રકરણ. પ્રથમ તો સતથી સત્તાનું યુત સિદ્ધ પણ આવડે અર્થાંતર પણ નથી. યુત સિદ્ધ પણ એટલે જોડાઈને સિદ્ધ થાય સત અને સત્તાનું, એવું સત અને સત્તા એટલે દ્રવ્ય અને તેની સત્તા વચ્ચે અર્થાંતર પણ એટલે અન્ય અન્ય દ્રવ્ય પણ નથી, અન્ય અન્ય અર્થ પણ નથી. કારણ કે દંડ ને દંડીની માફક તેમની બાબતમાં યુત સિદ્ધ પણ જોવામાં આવતું નથી. લાકડી મળતા લાકડી વાળો થાય એવું પોતાને સત્તામાં જોવામાં આવતો હું.